તારીખ 12/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 378 અને 379 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 762
385મો પત્ર ચાલે છે, પાનું 337. મણીને વિશે લખ્યું તે સત્ય છે, ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. એટલે કે પ્રારબ્ધમાં જે થવાનું હશે તે થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય, એટલે કે એની ચિંતા કરવાથી તો આકુલતા વધે, ખેદ એટલે આકુલતા વધારે થાય, દુઃખ વધારે થાય. અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ વર્તે. એટલે કે એનો દીકરો છે, એની જે ઈચ્છા હોય એ પ્રમાણે એ વર્તે ને, એની ઈચ્છા પ્રમાણે ન વર્તે, તમારી ઈચ્છા પ્રમાણે કેમ વર્તે? તમારે વિકલ્પ મૂકી દેવો, એને કરતો હોય કરવા દેવું, એની પ્રાર્થ પ્રમાણે થશે. અચ્છા, હા, પ્રશ્ન ઉઠાવ્યા છે ને, વિચારીએ. ચાલો, આ વાત લખવાનો આશય એમ છે કે શું છે કે પોતાનું ચિત્ત કામ કરતું નથી, છતાં ઉપાધિને વશ પ્રવૃત્તિ કરવી પડે છે, ઉપયોગ દેવો પડે છે. એ પરિણામમાં બે સાઈડ છે. એક તો બિલકુલ બોજો ઉપાડી ન શકે એવા ચિત્તને બોજો ઉપાડવો પડે છે. બીજી બાજુ જે જ્ઞાનધારા છે એમાં સંભાવ પણ રહે છે અને જ્ઞાતાપણું, એનું પણ જ્ઞાતાપણું રહે છે. જે પરિસ્થિતિ છે, બાહ્ય પરિસ્થિતિ અને બાહ્ય પરિણામો, એનું પણ જ્ઞાતાપણું રહે છે. એમ આખું પરિણામ બે વિભાગમાં પ્રવર્તી રહ્યું છે, બે પ્રકારમાં પ્રવર્તી રહ્યું છે. એવું જે એમણે બતાવ્યું, પોતાનું પરિણમન લખ્યું, દર્શાવ્યું, એ લખવા પાછળ આશય એમ છે, એમ કરીને લખે છે કે જે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિશે આવો ઉપાધિજોગ વિદ્વાનો જે પ્રસંગ છે તેને કેવો ગણવો. શું કહે છે કે તમે આ બાબતમાં તમારો દ્રષ્ટિકોણ જણાવજો કે એક બાજુ અમને ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે, કોઈ રસથી અપેક્ષા વૃત્તિથી આ વેપારની પ્રવૃત્તિ અમે કરતા નથી, બિલકુલ સજા ભોગવીએ છીએ, એટલો તીવ્ર વૈરાગ છે, છતાંય પ્રારબ્ધમાં આ ઉપાધિ જોગ છે, આ પ્રકારે ઉદય આવ્યો છે, એને કેવો ગણવો, એને કેવી રીતે મૂલવવો, તમે જણાવજો. અને આ બધું સાર્થ કરવામાં આવે છે એમ જાણવા છતાં તે મૂકી દેવામાં કેમ આવતો નથી, એ બધું વિચારવા યોગ્ય છે. બે પ્રશ્નો પૂછ્યા છે એમને. પહેલાં તો આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યના, અંતરવૈરાગ્યના પરિણમન કાળે પણ બહારમાં વૈરાગ્યથી વિરુદ્ધ એવી જે વેપારની પ્રવૃત્તિ, એને કેવી ગણવી? એટલે કે જ્ઞાનીની દ્રષ્ટિએ તો એમ છે કે ઉપાધિ યોગ છે એ વિષયમાં ફેરફાર કરવાનો અધિકાર તો પોતાનો છે નહીં. વળી એ ઉપાધિ યોગ પૂર્વકર્મ કરતા આવ્યો છે, તો એને કેવી રીતે મૂલવવો કે એ ઉપાધિની વચ્ચે રહીને, એ ઉપાધિના પ્રસંગમાં રહીને પુરુષાર્થની ઉગ્રતા થાય અને એ ઉપાધિ યોગને નિર્જરાનું, વિશેષ નિર્જરાનું કારણ અથવા નિમિત્ત થાય. એવી રીતે ગણવો, કેવી રીતે ગણવો, કાવી રીતે ગણવો, દ્રષ્ટિકોણ કેવો અપનાવવો, આમાં પ્રશ્ન એ છે. કેમ ગણવો એટલે દ્રષ્ટિકોણ કેવો અપનાવવો, અમારે કયો દ્રષ્ટિકોણ અપનાવવો એમ પૂછે છે. તો પોતે કંઈ નથી સમજતા એમ નથી. આ તો સૌભાગભાઈને કેટલી સૂઝ છે એ આ વિષયમાં, અથવા સૌભાગભાઈને પણ પ્રતિકૂળ સંજોગ છે, જેમ કૃપાળુદેવને પ્રતિકૂળ સંજોગ છે પોતાની દશાથી, એવી જ રીતે સૌભાગભાઈને પણ પ્રતિકૂળ સંજોગ છે. બંનેને ઘણા પ્રતિકૂળ સંજોગ છે. તો કેમ ગણવો, આ વાતને કેવી રીતે ગણવી, ગણતરીમાં કેવી રીતે લેવી? તો કે જે ઉદય આવ્યો તે આવ્યો. આપણે આ ઉદયમાં પરિણામ બગાડીને નવા કર્મ બાંધવા નથી કે ફરી નવો ઉદય આવે. પુરુષાર્થ કરીને સંભાવમાં રહેવાય, સમાધિ ભાવમાં રહેવાય અને એ ઉદયને એ રીતે નિમિત્ત બનાવાય, બનાવી શકાય છે. આ તો બાહ્ય છે, તો અંદરમાં શરીરમાં અશાતાનો ઉદય આવે તો એમ કરી શકાય છે. મમત્વ કે કારણ, અપનાપન કે કારણ છે. પરિણામો કે હા બિગડી, જો ખીચાવે તો બિગડ્યા હોય. એ તો જ્ઞાન દશા કા વિષય ચાલ રહા. જ્ઞાની વિચરે ઉદય પ્રયોગ, પ્રયોગ શબ્દ વાપર્યો છે. વિચરે ઉદય પ્રયોગ, ગમે તેવો ઉદય આવે, મારી સાધનાનો પ્રયોગ છે. પ્રયોગનું એ સાધન છે, સાધનાના પ્રયોગ સાધનને એને બનાવે છે. એટલે બાહ્ય દેખાવ વિચિત્ર અથવા વિરુદ્ધતાનો છે, પણ પોતે પુરુષાર્થ કરીને વિશેષ નિર્જરા કરે છે એવો, એવી રીતે એ ઉદયને ગણે છે, પ્રયોગના સાધન તરીકે ગણે છે. કેવી રીતે ગણવો? પ્રયોગ સાધન તરીકે ગણવો, પુરુષાર્થના સાધન તરીકે ગણવો, પુરુષાર્થના નિમિત્ત તરીકે ગણવો. જેમ પાણી વગર તરવાનું કેવી રીતે બને, એમ સંસાર વગર સંસાર તરવાનું કેમ બને, સંસારના ઉદય વગર સંસારથી તરવાનું કેવી રીતે બને? આપણે સંસારથી તરવું છે, તો સંસારના ઉદયથી તરવું છે એનો અર્થ. તો ઉદય શું કરવા આવ્યો એ વાત ક્યાં રહી? અસમાધાનનું કારણ ન થાય. વળી આ પ્રવૃત્તિ શા માટે કરવામાં આવે છે? કે કોઈ અપેક્ષાથી કરવામાં આવતી નથી તો પછી શા માટે એ પ્રવૃત્તિનો ત્યાગ કરવામાં આવતો નથી? શું આ આત્મા ત્યાગને ઈચ્છતો નથી? જો ત્યાગને ઈચ્છતો નથી તો ગ્રહણને ઈચ્છે છે? શું છે? જ્ઞાનીનું પરિણમન સમજાવવા માટે બહુ માર્મિક પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્ઞાનીને રુચિ તો નથી, અપેક્ષા નથી, પછી પ્રવૃત્તિ કરે છે શું કરવા? દુકાને બેસે છે શું કરવા? કેમ મૂકી દેતા નથી? કેમ ત્યાગ કરતા નથી? એક ઉદયમાં કેટલા બધા કારણોથી ઊંડી વિચારણા અને સમજણ હોય છે એ આવા બધા પ્રશ્નોમાં છે. ગુરુદેવના વિષયમાં કોઈ લોકો પ્રશ્ન ઉઠાવતા હતા કે ગુરુદેવનું જીવન તો ત્યાગી જેવું છે, ગ્રસ્તપણું એમણે સ્વીકાર્યું નહીં. એટલે એક ન્યાય તો ગ્રસ્તપણાનો, એમણે ત્યાગ કર્યો એટલે ત્યાગીના વેશ મારીએ છે. પરંતુ ત્યાગી તો ત્યાગ તો પંચમ અને છઠ્ઠા ગુણસ્થાનથી, પંચમથી શરૂ થાય, છઠ્ઠા ગુણસ્થાને સર્વસંગ ત્યાગ. હવે ત્યાગીની અવસ્થામાં ચાંદીની થાળીમાં શું કરવા ખાય છે? ના કેમ પાડતા નથી? ભક્તોને ના પાડી દે. માણસને બાહ્ય દ્રષ્ટિએ તો પ્રશ્નો થાય ને, આ તો બાહ્ય દ્રષ્ટિના પ્રશ્નો છે. એમાં પરમાર્થ શું છે કે એમને સ્ટીલની થાળીમાં કે ચાંદીનાની થાળીમાં ખાવામાં એમને તો કંઈ ફરક નથી. સ્ટીલની થાળીમાં ખાવાથી કોઈને દુઃખ આવતું નથી ને ચાંદીની થાળીમાં ખાવાથી સુખ આવતું નથી, અનુભવ તો સ્પષ્ટ છે. અનુભવ સુખ નથી તો પછી ત્યાગ કેમ કરતા નથી? તો કે ત્યાગ જો સુખ નથી આવતું તો ત્યાગ નથી કર્યો એ વાત ક્યાં રહી? ત્યાગ જ થઈ ગયો ને. એ તો જો સુખનું એ નિમિત્ત બનાવે કે હું ચાંદીના થાળીમાં ખાઉં છું એમાં મને મજા આવે છે તો એમણે એ ગ્રહણ કર્યું કહેવાય ચાંદીનો વાસણ. પણ એ થાળી જેની હોય તેને પોતાને સુખનું કે દુઃખનું કારણ નથી તો ત્યાગ થઈ ગયો કે ન થઈ ગયો? પણ બાહ્ય દ્રષ્ટિવાળાને એમ થાય એ શું કરવા ત્યાગ કરતા નથી. પણ એના માટે સમ છે બધું, આ થાળી હોય કે આ થાળી હોય સમ છે. હવે બીજું, જેની ભાવના હતી એને લાભનું કારણ છે. જેની ભાવના હતી કે નહીં, મારા ગુરુ તો ચાંદીની થાળીમાં જ જમે, સામાન્ય માણસો જમે છે એવા વાસણમાં ન જમે, આ પુરુષ એ કોટીનો નથી, આ તો બીજી કોટીનો પુરુષ છે, એને માટે સમ છે. પણ મારા માટે, હું મારા સ્થાનેથી જોઉં છું, હું એમના સ્થાનેથી નથી જોતો. એમને તો જે આપો એ બધું સમ છે, તો પાત્રામાં જમતા હતા ને ગમે તેમાં, લાકડાના પાત્રામાં જમતા હતા, ત્યારે કાંઈ નહોતું. ચાંદીમાં જમે તોય કાંઈ નહોતું ને, સોનાની થાળી હોય તો કાંઈ નથી. જેની ભાવના છે એને લાભનું કારણ, એ જ્ઞાની સમજે છે. પરાનુકંપ અને એને તો જેને જેટલી ભક્તિ છે એટલો દર્શનનો અનુભવ ઘટે કે ન ઘટે. ચાંદીની થાળી મૂકનારને ચાંદીની નથી મૂકવી, એનું ચાલે તો સોનાની મૂકવી છે ને એનું ચાલે તો પ્લેટિનમની હીરાની મૂકવી છે. ભક્તિને હદ ન હોય અને હદ હોય એ ભક્તિ નથી. શું તો એને તો ભક્તિ વસાત દર્શનનો અનુભવ ઘટે છે એ સમજે. મારે તો કંઈ લેવા દેવા છે એને. આમ જુદા જુદા જ્ઞાનીઓના ઉદયમાં જુદા જુદા પ્રકારે પ્રશ્નો બાહ્ય દ્રષ્ટિએ ઉપસ્થિત થાય, અંતરદૃષ્ટિના વિષયમાં બધી ગણતરી જુદી જુદી હોય છે. તો કે કેમ મૂકી દેવામાં આવતી નથી, જાણતા છતાં કેમ મૂકી દેતા નથી? પરાનુકંપા છે. અમે તો પુરુષાર્થ કરીને નિર્જરાનું સાધન બનાવીએ છીએ, પછી મૂકવા નહીં મૂકવાનો પ્રશ્ન નથી અમારે. નિર્જરાનું જો સાધન બનતું હોય, પ્રયોગનું સાધન બનતું હોય, તો એને ક્યાં પ્રવૃત્તિને પકડી રાખી છે? એણે તો પ્રવૃત્તિને મૂકી જ દીધી છે. અંતરથી તો બહારથી નથી મૂકી, અંતરથી તો મુકાઈ જ ગઈ છે. પછી શું અપેક્ષાવૃત્તિ હોય, સુખ બુદ્ધિ હોય તો એ પ્રવૃત્તિ મૂકી નથી. એ બેનો અભાવ છે તો મૂકી દીધી, મુકાઈ જ ગઈ છે. પછી તો નિર્જરાનું કારણ છે. એ બધું વિચારવા યોગ્ય છે. આવું બધું ઊંડાણથી વિચારવા યોગ્ય છે અને તો જ્ઞાન દશા સમજાય. જ્ઞાનીનું જ્ઞાન દશા એટલે જ્ઞાનીનું પરિણમન સમજાય. થાય સીધી જ વાત છે, એમ થાય. બીજું કે તમે અવલોકો, જ્ઞાનીની દશા અવલોકીએ છીએ અને તેવા થઈએ છીએ. તમને લાભનું કારણ તમે જો યથાર્થ પ્રકારે જ્ઞાન દશાનું અવલોકન કરો તો તમે તેવા થઈ જશો, જ્ઞાની થઈ જશો. એવું મોટું કારણ છે. એટલે પ્રશ્ન મૂક્યો છે, તમે વિચારવા યોગ્ય છે આ વિષય. અમારો જે ઉદય, અમારી જે અંતર પરિણતિ અને એ વખતે ચાલતો અમારો જે પુરુષાર્થ, આ બધું જો તમને દેખાય તમારું પણ કામ થઈ જાય. એટલે એ પ્રશ્નો એ રીતે થોડા વિચારવા દાખલા. મણિ વિશે લખ્યું તે સત્ય છે. ઈશ્વર ઈચ્છા જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય એટલે આકુલતા થાય, દુઃખ થાય, વિકલ્પ નથી, ચિંતા છે. અને તે તો જ્યાં સુધી તેની ઈચ્છા હોય ત્યાં સુધી તેમ જ પ્રવર્તે. તમારે તો સમ રહેવું યોગ્ય છે. સમ રહેવું એટલે શું? આમ મારો દીકરો છે માટે આમ શું કરવા કરે છે એ વસ્તુ તમારે નહીં હોવી જોઈએ. પારકો કરે ને જેમ તમારે ન હોય એમ તમારે હોવું જોઈએ. જે કરે એના પણ અર્થ પ્રમાણે મારે શું છે, મારે શું છે, રડે તો એનું ને ખોબે તો એનું, મારે શું છે. બસ હવે પોતાની વાત લખે છે. બીજી તો કાંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી. પ્રારબ્ધ એટલે ભવિષ્યમાં આ વેપાર કરતા કરતા અનુકૂળતા વધી જશે તો સારું, એવી પણ કોઈ અપેક્ષા કે સ્પૃહા નથી. સત્તારૂપ કોઈ પૂર્વ ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. હવે શું કે છે કે ભૂતકાળમાં આર્થિક વિષયમાં સ્પૃહાના પરિણામ થયેલા પોતાને, અને એને લઈને આ કર્મ ઉપાર્જિત થઈ અને ઉદયમાં આવેલું છે. શું? પહેલાં સત્તામાં હતો, સત્તારૂપે પૂર્વે ઉપાર્જિત કરેલી સ્પૃહા, જે સ્પૃહા હતી એનું કર્મબંધન સત્તામાં હતું, તે સ્પૃહાના સ્પૃહાથી બંધાયેલું કર્મ તે ઉદયમાં આવ્યું છે અત્યારે. અને અત્યારે અમને સ્પૃહા નથી. સ્પૃહાથી બાંધેલું કર્મ ઉદયમાં આવતા ઉપાધિ આવી વ્યાપારની. મોટા ભાગે એવા પ્રકારમાં સંસારી જીવને સ્પૃહા વધી જાય છે. વેપારનો ઉદય આવે, વેપાર સારો ચાલે અને સ્પૃહા વધી જાય. અમે તો અનુક સંભાવે એનું વેદન કરીએ છીએ. અમને અત્યારે એની સ્પૃહા કોઈ નથી, કોઈ સ્પૃહા નથી. પ્રારંભરૂપ પણ સ્પૃહા નથી, કે પ્રારબ્ધ સારું ઉદયમાં આવે તો સારું, એ પણ સ્પૃહા નથી. એ તો સમ્યક પ્રકારે વેદન કરીએ છીએ. એક સત્સંગ અને તે પણ સમરૂપ સત્સંગ, તમારો સત્સંગ. સત્સંગમાં અમારે ગમે એનો સત્સંગ ચાલે એવું નથી, એમ એક સત્સંગ તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે, એ સ્પૃહા વર્તે છે. સત્સંગની સ્પૃહા છે અને એ પણ તમારા સત્સંગની એમને સ્પૃહા છે, આ સિવાય એમને સ્પૃહા નથી. રુચિ માત્ર સમાધાન પામી છે, હવે કોઈ રુચિ રહી નથી, બધું પૂરું થઈ ગયું, ક્યાંય રુચિ નથી. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી, અમને કોઈ રુચિ નથી રહી. પ્રવૃત્તિ રહી છે તો પણ રુચિ નથી રહી, કોઈ વિષયની રુચિ નથી રહી, એ વાત ક્યાં કહેવી. કાંઈ સમજી શકે એને કહેવાય ને, એમ કે છે, ક્યાં કહેવી. કુંદકુંદ જેવા આચાર્ય દેવે શાસ્ત્રો લખ્યા, જ્ઞાનીનું પરિણમન લખ્યું છે, સમયસારમાં દ્રષ્ટિવંત, દ્રવ્ય દ્રષ્ટિવંત, સમ્યક દ્રષ્ટિવંત એનું પરિણમન લખ્યું. હવે એક સમષ્ટિગત વિષય, શાસ્ત્ર લખવું એક સમષ્ટિગત ઉપદેશનો પ્રકાર છે. અહીંયા વ્યક્તિગત ઉપદેશ, વ્યક્તિગત ઉપદેશ વ્યક્તિની યોગ્યતા જોઈને થાય. સમષ્ટિગત ઉપદેશમાં સમાજમાં જે કોઈ પાત્ર જીવ હોય એમાંથી ગ્રહણ કરી લે અને પોતાનું કામ કરી લે, બીજા ગ્રહણ ન કરી શકે. અને અપાત્રતા હોય તો વિપરીત પણ પરિણમે, એ અપાત્રતાનું કારણ છે. તત્વ જ્ઞાનીની વાણીમાં નથી એટલે એને નિમિત્ત ન કહેવાય, એની સ્વતંત્રપણે ઉપાદાનની અયોગ્યતાનું કારણ છે. શું કહે છે, રુચિ માત્ર સમાધાન પામી છે, એ આશ્ચર્યરૂપ વાત. આશ્ચર્ય એટલે ચમત્કારિક વાત છે. સહેજે પરિણામમાં કાંઈ રુચતું જ નથી, વૃત્તિ દબાવી નથી પડતી, રુચિના પરિણામ ઉઠતા જ નથી. વેપાર ચાલે છે, પૈસા આવે છે, અનુકૂળતાના સાધનો વસાવી શકાય એવો બધો પ્રકાર, મુંબઈની બજારમાં મોટી પેઢીની આબરૂ છે, મોટો વેપાર તો એના પ્રમાણમાં એની ઇજ્જત આબરૂ છે, ક્યાંય રુચિ નથી. જાણે એ બધું કોકનું છે, કોકનામાં કોઈને રુચિ હોતી નથી, પારકામાં કોઈને રુચિ હોતી નથી. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી. આશ્ચર્ય થાય છે, અમને આશ્ચર્ય થાય છે, કેવું અલૌકિક પરિણમન સહેજ ચાલે છે. જ્યાં સામાન્ય જીવોને મોહ થાય, ભ્રાંતિ થાય, સારાપણું લાગે, ખરાબપણું લાગે, કાંઈ ચાલતું નથી. એવું બસ અમે આત્મામાં સ્થિત છીએ, અમારા સ્વરૂપમાં સ્થિત છીએ, આ સિવાય કાંઈ ચાલતું નથી. ચિત્ત અખંડ સમાધિપણે આત્માને શાંતિને વેદે છે. શું છે અખંડપણે? સ્વરૂપ શાંતિને વેદે છે પોતે. આશ્ચર્ય થાય છે, આ જે દેહ મળ્યો તે પૂર્વ કોઈ કાળે કોઈ વાર મળ્યો ન હો, તો ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. અત્યારે જે દેહ મળ્યો છે હવે ફરીને દેહ નહીં ધારણ કરીએ એમ કે છે. આ દેહ મળ્યો અને આ દેહને આશ્રિત જે પુરુષાર્થને પરિણમન કર્યું હવે ફરીને દેહ નહીં ધારણ કરીએ એમ કે છે. ભૂતકાળમાં આવો પ્રકાર ભીજો નથી. જે પ્રકાર અત્યારે ભીજો છે આ દેહે, આ અપૂર્વ પુરુષાર્થ ચાલે છે. હવે ફરીને દેહ નહીં મળે. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે શું લખ્યું છે, અમે અમને અમારી ધન્યતા અનુભવાય છે. ધન્ય પુરુષાર્થ, ધન્ય પરિણમન એવા જે અમે, તેને વિશે આ ઉપાધિ યોગ જોઈને, બહારની અમારી પરિસ્થિતિ જોઈને લોક માત્ર ભૂલે, આખું જગત ભૂલે એમાં આશ્ચર્ય નથી. લોકો ભ્રાંતિમાં પડે એવો દેખાવ છે. 25 વર્ષની યુવાન ઉંમર છે. વેપાર ધંધો મોટા પ્રમાણમાં મુંબઈની બજારમાં કરતા દેખાય છે. કુટુંબ પરિવારમાં એ પ્રમાણેનો વ્યવહાર છે. અંદરથી સાવ અલિપ્ત થઈ ગયા છે. આખું જગત ભૂલે એવો દેખાવ છે. લોક માત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી. ન ભૂલે તો આશ્ચર્ય છે, બાકી તો લોકો ભૂલે એમાં કોઈ આશ્ચર્ય નથી. અને પૂર્વે જો સત્પુરુષનું ઓળખાણ પડ્યું નથી તે તો આવા યોગના કારણોથી જ નથી. કેમ કે જ્ઞાનીઓને પણ પૂર્વકર્મો પ્રમાણે ચિત્ર વિચિત્ર અનેક પ્રકારના ઉદય આવે. સત્પુરુષનું ઓળખાણ લોકોને જગતને પડ્યું નથી એનું આ જ કારણ છે. કોઈ પાત્ર જીવને ઓળખાણ પડે છે તો તરી જાય છે. ઓળખાણ પડે છે તો પહેલાં સંકેતમાં આવે છે, એ પણ ઓળખાણ એમને એમ પડતી નથી. બહુ સારી એવી પાત્રતા ઉત્પન્ન થઈ ઓળખાણ પડે છે એની બાજુ દિશે. બાકી તો અનંત કાળે અનંત વાર સત્પુરુષના સંયોગ થયા જે ઓળખી નથી શક્યો. એક વાર પણ ઓળખી નથી શક્યો. એક વાર પણ ઓળખે એનો બીડો પાર થઈ જાય. વધારે લખવું સૂઝતું નથી એમ કહીને એ વિષય ઉપર એમણે બહુ સરસ સ્પષ્ટીકરણ સુભાગભાઈને આપી દીધું. જોજો ક્યાંય બાહ્ય દ્રષ્ટિ, બાહ્ય પરિસ્થિતિ ઉપર કઈ વજન ન ચાલી જાય. નહીતર જે ફળ આવવું જોઈએ એ નહીં આવે. નમસ્કાર પહોંચે એવું 384માં પણ નમસ્કાર પહોંચે એવો શબ્દ લીધો છે ને, એટલે ત્યાં પ્રશ્નચિહ્ન કર્યું છે. ગોસળિયાને સમપરિણામ રૂપ યથા યોગ્ય અને નમસ્કાર પહોંચે. સમસ્વરૂપ શ્રી રાયચંદ્રના યથા યોગ્ય સમસ્વરૂપે છે. બાહ્ય પ્રવૃત્તિ રાગી જીવની હોય, સંસારી જીવની હોય એવી છે. અમે સાવ સમ સ્વરૂપ છીએ. પ્રધાન પરિણમન સંભાવનું છે, અલ્પ છે એ નિરસ ભાવે છે. અલ્પ પરિણમન જે ઉપયોગ બહાર જાય છે, રાગની ને રાગના વિષયની પ્રવૃત્તિ દેખાય છે, એમાં અમારી નિરસતા ને ઉદાસીનતા છે. એટલે સમપરિણામ છે એમ મુખ્યપણે હોવાથી ગણવામાં આવે છે, મુખ્ય ગણવામાં આવે છે. એ 385મો પત્ર થયો, સારો પત્ર છે. આ પત્ર આપણે સ્વાધ્યાયમાં ક્યારેય નથી લીધો, આ પત્ર સારો છે. જગત જ્યાં સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂવે છે, એમ શ્રી કૃષ્ણ કહે છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો 69મો શ્લોક છે. એમણે બધું વાંચેલું અને આવી બધી વાતો હોય અધ્યાત્મની એ તો એમને કંઠસ્થ થઈ જતી. યશ્યામ જાગૃતિ ભૂતાને સા નિશા પશ્યતો મને, એવું સંસ્કૃત છે. બીજો અધ્યાય મોટે થઈ ગયેલો, અત્યારે તો બહુ ઓછો યાદ રહ્યો છે. પછી નાનપણમાં વાંચતા, મારા બાપાજી દાદાજી વંચાવે ગીતા વાંચતું, ગીતામાં એ વખતે મોઢે કરેલું બધું યાદદાસ્ત સારી હતી ભણતા હતા ત્યારે. કશ્યામ જાગૃતિ ભૂતાની તા નિશા નિશા પશ્યતો મને, આખો શ્લોક તો એમ જ છે જે લખ્યો છે અર્થી પ્રમાણે, જ્યાં જગત સૂવે છે ત્યાં જ્ઞાની જાગે છે, અને જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂવે છે, એમ શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં. જગત જ્યાં સૂવે છે પરમાર્થના આત્મકલ્યાણના પ્રકરણમાં, એ દિશામાં એ ક્ષેત્રમાં આખું જગત ઊંઘે છે, સૂવે છે. આત્મકલ્યાણનો વિષય ચાલતો હોય ત્યાં ઊંઘ આવે તો એના જેવું થઈ ગયું ને. જ્યાં આત્મકલ્યાણનો વિષય ચાલે છે, આત્મકલ્યાણ જ્યાં વિષય છે ત્યાં આખી દુનિયા, જેમ ઊંઘમાં કાંઈ ખબર ન પડે એમ જગતને એ વિષયની કાંઈ ખબર નથી કે આત્મકલ્યાણ થાય કેવી રીતે. બાહ્ય ધર્મ સાધન તો પોતપોતાના સંપ્રદાયની પરંપરા અનુસાર માણસો ક્રિયાઓ કરે છે, બાહ્ય ક્રિયાઓ, એ કોઈ આત્મકલ્યાણનું કારણ નથી. એવી કોઈ ક્રિયા આત્મકલ્યાણનું કારણ નથી, પુણ્યબંધનું કારણ છે, સંસાર પરિભ્રમણનું કારણ છે. જે અંદરમાં આત્મકલ્યાણનું ખરેખર સાધન છે ત્યાં લોકો સૂતા છે, જગત આખું ત્યાં સૂતું છે, ઊંઘી ગયું છે, અને ત્યાં જ્ઞાની જાગે છે. આત્મકલ્યાણના વિષયમાં એ જાગૃત છે, પોતાનું હિત થાય અહિત થાય એવા પરિણામોને એ બરાબર ઓળખે છે, અહિતથી ખસે છે, હિતને સાધે છે, માટે જાગે છે. જગતના જીવોને તો અહિતરૂપ પરિણામ શું છે ને હિતરૂપ પરિણામ છે શું છે એ જ ખબર નથી, એની સૂઝ જ નથી આવતી. હજી તો સૂઝ મુમુક્ષુતામાં આવે તો જ્ઞાનીની વાત છે. નાની જાગે છે ત્યાં જગત સૂવે છે, અને જ્ઞાની જ્યાં પોતાના આત્મકલ્યાણમાં જાગૃત છે ત્યાં લોકો સૂતા છે. જગત જાગે છે ત્યાં જ્ઞાની સૂવે છે, અને જ્યાં લોકો લાભ નુકસાનમાં જાગૃત છે, સીધું કે આડકતરું ક્યાંય નુકસાન ન થવું જોઈએ અને બધે મને લાભ જ થવો જોઈએ એવી સાવધાનીને જાગૃતિમાં આખું જગત પીડ્યું છે. નાની એ વિષયમાં ઉપેક્ષા કરે છે, આંખું વીંચી જાય છે. કેમ? એ મારો લાભે નથી ને મારો નુકસાને નથી. અનંત વાર અનંત પ્રકારના સંયોગો આવ્યા અને એ સંયોગોનો વિયોગ થયો, આવ્યા ને ગયા. એવા અનંત પ્રકારના સ્વપ્નો આવ્યા ને સ્વપ્નો ગયા, સપના ગયા. સકળ જગત છે અથવત અથવા સ્વપ્ન સમાન. સપના બધા પૂરા થયા, સપનામાંથી એવું કઈ સાચું હતું જ નહીં. અહીંયા તો લાભ નુકસાન જોઈને ટીંગાઈ જાય માણસ, લાભ નુકસાન સમજે એટલે એ બાજુ આખે આખો ટીંગાઈ જાય. નાની કે છે તો સપનું છે. સુગાનીજી છેલ્લી વખત સોનગઢ આવ્યા ત્યારે 17 દિવસ રોકાયેલા. સાંજની ટ્રેનમાં અજમેર બાજુ થઈને દિલ્હી ઉપર થઈને કલકત્તા જવાના હતા ને પહેલાં અજમેર ઉતરવાના હતા એમના ગામમાં. ટ્રેન આવવાને થોડી વાર હતી. સોનગઢના સ્ટેશનમાં વેઇટિંગ રૂમ ખોલ્યો, આમ તો બધા બહાર બેસે પણ કોઈ એવું હોય તો માસ્તરને કહે એટલે ખોલી દે, કોઈ મહેમાન હોય તો. બાકી તો બધા બાર બાકડે બેસી જાય. ખોલાવડાવ્યો અને અંદર બેઠા એટલે એક વાક્ય બોલ્યા, 17 દિન કા એક સ્વપ્ન ઓર પૂરા હુઆ. સોનગઢમાં 17 દિવસ રહ્યા, અહીં એક સ્વપ્ન હતું પૂરું થઈ ગયું. થઈ સંયોગ વિયોગ સ્વપ્ન સમાન છે. સપનું આવ્યું ને સપનું ગયું, આત્માને હું નથી, તેથી આત્માને કાંઈ નથી. આત્મા સ્વરૂપમાં જાગ્રત છે, સંયોગ વિયોગમાં અજાગ્રત સ્વપ્ન સમાન છે. એ જેટલા પ્રસંગો પૂરો થાય બધા સ્વપ્ન પૂરા થયા. અમારે કંઈ લેવા દેવા, સ્વપ્નની સુખડીથી કંઈ હું ભૂખ માંગે નહીં. એમાં મને કાંઈ કર્યું એ કાંઈ લેવા, આત્માને હારે લેવા દેવા નથી. આવ્યા ગયા રહ્યા, ખાધું પીધું, હયા મળ્યા, વાતચીત થઈ, એવું બધું સ્વપ્નાની જેમ પૂરું થઈ ગયું. કાંઈ અમને રસ નહોતો એમાં, એની કોઈ કિંમત નથી. જેમ સ્વપ્નની કિંમત નથી કોઈ અમને, કોઈ પ્રસંગોની કિંમત, બાહ્ય પ્રસંગોની કોઈ કિંમત નથી. વજન જ ઉઠાવી દે છે. આખું જગત સ્વપ્નની જેમ છે. ભક્તિ તો ભક્તિની રીતે થાય. એ સોનગઢની ધૂળની વાત નહોતી, એ ગુરુદેવની વાત હતી કે જે ધૂળ ઉપર ગુરુદેવના ચરણ હતા. ગુરુદેવની ભક્તિ એવી હતી, એ ગુરુદેવની ભક્તિ નહોતી, પોતાના આત્માની ભક્તિ હતી. આમ કહીએ તો એ વાતનો છેડો ક્યાંક બીજે જાય છે. જ્ઞાન દશામાં એટલે જેટલા શ્રી ગુરુ પ્રત્યે ભક્તિભાવ આવે છે એટલા સંસાર પરિણામો નો ચારિત્રમોહનો રસ તૂટે છે. લસણમો તો છે જ નહીં ત્યાં, ચારિત્રમોહનો રસ તૂટે છે. એવી ભક્તિ તો ઉપકારી છે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના યોગમાં કરવામાં આવે તો ક્ષણવારમાં મોક્ષ આપે એવો પદાર્થ છે. એમ ન કીધું, એનું કારણ એ છે કે એને પ્રતિબંધ જ ન રહે. સંસાર પ્રત્યે પણ પ્રેમ ને ભક્તિ છે, પ્રેમ છે એટલે ભક્તિ છે. સંસારની ભક્તિ નથી બોલાતી, આસક્તિને પ્રેમ બોલાય છે. સંસારના પદાર્થો કુટુંબાદી પ્રત્યે પણ પ્રેમ અને ભક્તિ છે, અને જ્ઞાની પ્રત્યે પણ ભક્તિ છે. ખોટી વાત છે, એક જ્ઞાનમાં બે તરવા નથી રહેતી, જગ્યા જ નથી. આ બાજુ વેળો ઓલી બાજુથી ઉઠી ગયો હોય તો જોયો, ઓલી બાજુથી નથી ઉઠ્યો તો આ બાજુ વેળો નથી, એથી ત્યાં ત્યાં જ છે વળેલો. એવું છે તો સુગાની જતો ગ્રસ્ત દશામાં જ્ઞાને છે. મુનિઓએ એવી ભક્તિ કરી છે, આચાર્યોએ એવી પોતાના ગુરુની ભક્તિ કરી છે. નિયમસારમાં ફેન્ટાસ્ટિક વાતો લખે છે ભક્તિ. એટલે તો બહુ જ અધ્યાત્મ પ્રધાન ગ્રંથ છે. એટલો બધો અધ્યાત્મ પ્રધાન ગ્રંથ છે કે ક્ષાયિક ભાવ પરદ્રવ્ય પરભાવને હે છે એ એક ગ્રંથમાં નીકળે છે, બીજે ક્યાંય એવું ચોખ્ખું નથી નીકળતું. પૂજિત પંચમ ભાવ પરિણતિ કારણસૂત પર્યાયનો વિષય એમણે કાઢ્યો છે. એ પદ્મ બ્રહ્મધારી દેવ ગુરુ ભક્તિ કરે ત્યારે ઓહો, એવું છે. એ તો શું છે કે એ ભક્તિ બાહ્ય દ્રષ્ટિ એમ લાગે કે આ ગુરુની ભક્તિ કરે છે, ખરેખરી આત્માની ભક્તિ કરે છે. અને આત્માની ભક્તિ કરતાં કરતાં એ ચારિત્ર મોહને પણ ગાળી રહ્યા છે, એ ભૂમિકાના ચારિત્ર મોહને ગાળે છે. એવું એ મૂલ્યવાન પદાર્થ છે એમ કહેવું છે કૃપાળુદેવ. એટલે મુમુક્ષુને ભક્તિ હોય અને જ્ઞાની થયા પછી ભક્તિ ન હોય એ વાત નથી. મુનિ હોય ત્યાં સુધી ભક્તિ, વિકલ્પ છે ત્યાં સુધી ભક્તિનો વિકલ્પ છે. અને એ વિકલ્પને મોહ ગાળવાનો સાધન બનાવે છે, એ ભક્તિનું રહસ્ય છે. એટલે એને રહસ્ય ભક્તિ કીધી છે. ભક્તિનું એ રહસ્ય હોવાથી એ ભક્તિને રહસ્ય ભક્તિ એવું નામ આપ્યું છે. આપણે લીધા છે ને ભક્તિનો આર્ટિકલ, એમાં એ બધી વાતો લીધી છે. ત્રણસો ને 88માં પત્રમાં સુભાગભાઈને ભગવદ્ ગીતાના શ્લોક ઉપરથી જ્ઞાન દશાની વાત કરી છે. એ વાત મૂળ તો એવી મુખ્ય મુખ્ય જે વાતો છે, ખાસ ખાસ વાતો છે, એ તો તીર્થંકર દેવના દિવ્ય ધ્વનિથી પ્રસારિત થયેલી, પ્રચારિત થયેલી, લોકોએ પકડીને સારી લાગે તો પોતે પણ રાખે, સારી લાગે તો પોતે પણ ગ્રંથારૂઢ કરી. મૂળ વાત તો એ શ્રીકૃષ્ણ કહે છે એટલે તીર્થંકર કહે છે એમ વાત છે. અનુમોદન ક્યારે કરે છે? તીર્થંકર કહે છે માટે અનુમોદન કરે છે એમ વાત છે. ગમે તે શાસ્ત્ર હોય, ગમે તે મતનું હોય, જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો. એ જ્ઞાનીનું જ્ઞાન છે, એમાંથી ઉપાડી લઈએ છે કે આ વાત પરમ સત્ય છે. તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં સર્વજ્ઞ દશામાં ઉત્પન્ન યોગે ઉત્પન્ન થયેલી છે, એનો એ પોતે આદર કરે છે, પકડીને એમાંથી પકડીને આદર કરે છે. આ વાત અહીંયા પડેલી છે, એ ઠેકાણે તમે ઠરો, એ ઠેકાણે તમે સ્થિર રહો. એને જીનવર દેવે જ્ઞાન કહ્યું છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભોગ્યું, આને ભગવાને જ્ઞાન કીધું છે. બાકી તો પોતાના સંપ્રદાયના શાસ્ત્રો સાચા છે તો હોવું કહે છે. એ તો ઓગે ઓગે તમે કહો તો હું એમાં શું ફરક છે? એમાં બીજામાં તમારામાં શું ફરક છે? તમારી નજરમાં તો ગમે ત્યાંથી ગમે તે વાત આવી, સત્ય અસત્યને જુદા પાડવાની તમારી સૂઝ તમારી સ્વતંત્ર બુદ્ધિ હોવી જોઈએ, તો એ જ્ઞાન છે, નેત્ર જ્ઞાન નથી. એ રીતે ભગવદ્ ગીતામાંથી એક આધાર લઈને જ્ઞાન દશાનો વિષય લીધો છે. જ્ઞાનની એવી સ્થિતિ છે, યથાર્થ છે. આત્મપ્રદેશ સંસ્થિતિએ નમસ્કાર. આત્મપ્રદેશ એ અમારી સંસ્થિતિ છે, એવા ભાવ મારીને નમસ્કાર વચન લખીએ છીએ. રાગની વાત નથી અમારે. નમસ્કાર કરીએ છીએ એટલે રાગ કરીએ છીએ એમ નથી. સ્વરૂપ સ્થિર થઈને, સ્વરૂપ સ્થિર સ્વરૂપમાં સ્થિત રહીને તમારી પાત્રતાનો આદર કરીએ છીએ, કે જે પાત્રતામાં સ્વરૂપ સ્થિરતાનું ગર્ભિત તત્વ રહેલું છે, એ ડેવલપ સ્વરૂપ સ્થિરતામાં આવશે, માટે એનો પણ આદર છે, એને પણ નમસ્કાર છે. આપણે જ નમસ્કાર છે, સીધી વાત છે. આત્માને, બધે આત્માને જ નમસ્કાર છે. ગુરુને નમસ્કાર કરે તો એ આત્માને નમસ્કાર કરે છે, અને શિષ્યને નમસ્કાર કરે તો એ આત્માને નમસ્કાર કરે. આત્મા